તારીખ 7/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 18
કે એક આખી વસ્તુ છે, દ્રવ એટલે એક આખી વસ્તુ છે એમ કેવું છે. એના પિતા પેદો છે પણ મૂળભૂત વસ્તુ એક આખી વસ્તુ છે. જેમ કે શરીર છે તો શરીર એક વસ્તુ, એક પદાર્થ થયો. પછી હાથ પગ બધા અવયવો જુદા છે, શું માથું એ બધા અવયવો જુદા થયા. શરીર કયો તો એક વસ્તુ થઈ ને, એવી રીતે દ્રવ કયો તો ગુણ પર્યાય એના ભેદ છે પણ દ્રવ તરીકે એક વસ્તુ છે. એક વસ્તુ હોવાથી એને અભેદ કહીએ. એક પ્રકારે એ આખી વસ્તુને ગુણ પર્યાયના બધા ભેદોથી લઈ લીધી. બીજો એક અભેદનો અર્થ એવો પણ છે કે અનંત ગુણો છે એની એના અભેદરૂપ એક સ્વભાવ છે. એ એક સ્વભાવને પણ અભેદ સ્વભાવ અથવા અભેદ દ્રવ્ય કહેવાય છે. એમ અભેદ શબ્દ બે ભાવમાં બે અર્થમાં વાપરવામાં આવ્યો છે શાસ્ત્રની અંદર. જીનવાણીમાં દ્રવ્યના બે અર્થ કર્યા છે, એક ગુણ પર્યાય સહિતનો અભેદ અને એક બધા માત્ર ત્રિકાળી ગુણોનો અભેદ સ્વભાવ. એમ બે રીતે અભેદ દ્રવ્ય કહેવાય છે. આ એક વસ્તુ છે એમ પણ અભેદ કહેવાય અને એક પર્યાય રહિત એકલા ગુણોનું અભેદ સ્વરૂપ જેને સ્વભાવ કહેવામાં આવે. વેદન પર્યાયનું થાય છે પણ આમાં જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એમાં વેદન નથી. અનુભવનો જે વિષય અવલંબનનો વિષય છે એ પર્યાય રહિત દ્રવ્યનો છે પણ અનુભવ પર્યાયમાં આવે છે. એ પ્રમાણની અપેક્ષા એ બંનેનો અનુભવ કહેવાય છે. અને જે ત્રિકાળી છે એ દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય છે. પ્રમાણ જ્ઞાનમાં બંને વિષય થાય છે એક સાથે. કથન ની અપેક્ષા બી જુદી 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 છે. પ્રમાણ અપેક્ષાથી દ્રવ્ય નો અનુભવ કહેવાય પણ એ યુગપત દ્રવ્ય પર્યાય નો જ્ઞાન છે. ત્યાં પ્રમાણ જ્ઞાન છે, દ્રવ્ય નું પણ જ્ઞાન છે અને પર્યાય નું પણ જ્ઞાન છે. દ્રવ્ય કેવું છે એનું જ્ઞાન છે અને પર્યાય નું વેદન સહિત નું જ્ઞાન છે. પણ યુગપદ જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન કહીએ. કહેવાય, કહેવામાં વાંધો નહીં, સમજીને કહેવામાં વાંધો નહીં. કેવાય તો શક્તિરૂપ છે ને, શક્તિરૂપ છે એમાં અનુભવ કેવી રીતે થાય? અનુભવ તો વ્યક્તિમાં થાય.
અનુભવ અશુદ્ધ અને બંને પર્યાય જુદી છે.
ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એ શુદ્ધા શુદ્ધ પર્યાય થી ભિન્ન છે, એ મૂળ સ્વરૂપ છે આત્માનો. વર્તમાનમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપનો આશ્રય બળ ઉત્પન્ન થાય એનું નામ મુક્તિનો પુરુષાર્થ છે. આશ્રય દેવા માટેનો જે પુરુષાર્થ છે એ મુક્તિનો પુરુષાર્થ છે. હા, મુક્ત જ છે, પણ અવસ્થામાં એનો આશ્રય નથી, એટલે દુઃખ થાય છે અથવા બંધાય છે, અવસ્થાથી અટકે છે, અવસ્થા પરમાં અટકે છે. એને પરનો સંબંધ કયો, પરનો આશ્રય કયો, પરનો બંધ કયો, પર સાથેનો સંબંધ એટલે બંધ, સારો એવો બંધ તે સંબંધ. સંબંધ શબ્દ એના ઉપરથી આવ્યો છે, સારો એવો બંધ થાય એનું નામ સંબંધ. શું ધ્રુવ છે એના એ બાજુ પર્યાય જ વળી જાય તો એનું નામ મુક્તિનો માર્ગ કહો કે મુક્તિનો પુરુષાર્થ કહો. એ તો જો પોતાની વસ્તુનું ત્રિકાળી વસ્તુ દ્રષ્ટિમાં આવે તો આપોઆપ પડી જાય, પછી હા તો આપોઆપ પડી જાય, પછી વાળવી ન પડે. કેમ કે વસ્તુ જેવી છે કે પર્યાય બાજુ વળી જાય, વસ્તુ એવી પ્રત્યક્ષ છે કે પર્યાય બાજુ ખેંચાઈ જાય. શું જ્યાં જ્યાં સુખ લાગે પર્યાયને ત્યાં પર્યાય ખેંચાય છે કે નહીં, તો અહીંયા તો સુખનો ભંડાર ફેર્યો છે, આનંદ સુખનો, એટલે પર્યાય ખેંચાય છે એ બાજુ. પણ એવું ભાન થાય તો જો પોતાના સુખથી બેભાન છે કે સુખની કલ્પના બહારમાં કોઈ ને કોઈ પદાર્થમાં છે એટલે ત્યાં ખેંચાય છે પર્યાય, ત્યાં ખેંચવી ક્યાં પડે છે, ખેંચાઈ જ જાય છે, ખેંચાઈ શકે નહીં. બસ સીધી વાત છે, જ્યાં સુખ એને લાગે, સુખ ભાસે, સુખનો નિશ્ચય થાય, એનું ખેંચાણ થયા વગર એ નહીં, ઓટોમેટિકલ. કાલલબ્ધિ આપણે તો એમ સમજવાનું કે કાલલબ્ધિ એક જાણવાનો વિષય છે, કાલલબ્ધિ પાકે ત્યારે થાય, એવી રીતે વિચારવાનું કે આ વખતે કાલલબ્ધિ પાકી લાગે છે. કેમ કે અનંત કાળ ગયો આ જીવને, પરિભ્રમણ કરતા કેટલો કાળ ગયો, હવે અત્યાર સુધી સુજ્યું નથી અને અત્યારે હવે સૂર્ય છે મુક્ત થવાનો, માટે આપણી તો કાલલબ્ધિ પાકી લાગે છે એમ વિચારવાનો. પણ મારી કાલલબ્ધિ પાકશે તે દિવસે જો હવે આપણે કાર્ય થશે આપણું, ત્યાં સુધી નહીં થાય, માટે અત્યારે સંસારમાં જે રીતે આપણને ઠીક પડે એ રીતે વર્તીએ તો એને મોક્ષ માટે કાલલબ્ધિ પકડીને સંસારના કાર્યો માટે કાલલબ્ધિ ન વિચારી એને, એટલે ન્યાય સંપન્ન વાત નથી. નહીતર તો સંસારના કાર્યોમાં બધા કાર્યો કાલલબ્ધિ પ્રમાણે થાય છે, ત્યાં પ્રયત્ન મંત્રે અભિપ્રાય છે અને એ અભિપ્રાયમાં નિષ્ક્રિય થઈ જાય તો એને કાલલબ્ધિ ન્યાયસર રીતે તો સ્વીકારી નથી, ન્યાયયુક્ત સ્વીકાર નથી. જો કાલલબ્ધિ સ્વીકારે તો વિતરાગત થઈ જાય. પોતે જ્ઞાયક સ્વરૂપ છે એવો નિર્ણય કરવો એટલે ઓટોમેટિક ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જશે કે હું બધી પર્યાયનો જ્ઞાતા છું, મારે કઈ ફેરફાર કરવાનો સવાલ નથી રહેતો, કેમ કે પર્યાય બધી કર્મબદ્ધ છે, હું તો એનો જ્ઞાતા છું. એટલે દ્રવ્ય નો નિર્ણય કરતા પર્યાય નો નિર્ણય થઈ જશે, એ રીતે ને કરવો. પર્યાય ની ક્રમબદ્ધતાથી પર્યાય નો ક્રમબદ્ધ નો નિર્ણય ન કરવો, પણ દ્રવ્યના નિર્ણય કરવાથી પર્યાય નો ક્રમબદ્ધતા નો નિર્ણય આપોઆપ થઈ જશે, એમ કરવો. એ પ્રકારે અસ્તિત્વ ગ્રહણ કરવું, પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવું, જ્ઞાનમાં જાણવું નહીં પણ ગ્રહણ કરવું, એનું આવ્યું સવારે. પ્રત્યક્ષપણામાં ગ્રહણ કરવું, એમ આવ્યું. આત્માને પ્રત્યક્ષ તોરથી ગ્રહણ કરવો, આવો આત્મા છે, આવો આત્મા છે એમ જાણવો એમ નહીં, ગ્રહણ કરવો. વિચાર કરવાથી કઈ નથી, ગ્રહણ કરવાથી લાભ છે. વિચાર કરવાથી લાભ નથી, પણ ગ્રહણ કરવાથી લાભ છે. એટલે આત્મા એ સ્વપણે ગ્રહણ કરવાનો પદાર્થ છે, માત્ર જાણવાનો પદાર્થ નથી. જેમ ખોરાક છે એ જોવાનો પદાર્થ નથી, પણ ખાવાનો પદાર્થ છે. એવી રીતે ભાગમાં હતું કેમ થયું, એમાં હું જ્ઞાયક છું એ વાત આવે છે. ત્યારે ક્રમબદ્ધ પર્યાયમાં તો પહેલી વાત એ છે કે હું જ્ઞાયક છું, માટે પર્યાય ક્રમબદ્ધ છે. એવી રીતે ક્રમબદ્ધ પર્યાયને સ્વીકારવાની છે. મોટો ફેરફાર છે. પરદ્રવ્યનું સ્વપર પ્રકાશક જ્ઞાનમાં પ્રકાશવું થાય છે, કેમ કે પ્રકાશક એટલે પ્રકાશનાર. શું પણ પર પદાર્થનો જે પર પ્રકાશકપણું છે એનું ભિન્ન કરવા જેટલું જ પ્રયોજન છે, ભિન્નપણે જાણવાથી વધારે એનું પ્રયોજન નથી. અનાદિથી એને અભિન્નપણે જાણી રહ્યો છે, એને ભિન્ન પાડવા જેટલું જ પ્રયોજન છે, એથી વધારે એનું પ્રયોજન નથી. જ્યારે સ્વપદાર્થનું તો ગ્રહણ કરવાનું પ્રયોજન છે. એટલે સ્વપર પ્રકાશકમાં પર પ્રકાશનમાં પરનું હેયપણું થવું જોઈએ, અને સ્વપ્રકાશકમાં સ્વનું ઉપાદેયપણું થવું જોઈએ. બસ આ પ્રકારે જ્ઞેય અને હેય ઉપાદેય, જ્ઞેયપૂર્વક હેય અને ઉપાદેય થવું જોઈએ. પ્રથમ જ્ઞેય થાય, પછી એને બે વિભાગમાં વહેંચી નાખવાનું, એક હેય અને એક ઉપાદેય. કર્મ છે કાર્મણ વર્ગના પરમાણુની પર્યાય છે, અને નો કર્મ છે એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે ફળ સ્વરૂપે સંયોગ વિયોગ થાય છે એને નો કર્મ કહેવાય છે. જેમ કે આ શરીર છે એ નો કર્મ છે, અથવા કર્મ ફળ કયો એને શું, એવી રીતે બીજા સંયોગો છે એ બધા નો કર્મમાં જાય છે. મકાન, ઘર, કુટુંબ, આબરૂ, બીજા બધા એના પદાર્થો, એ બધું નો કર્મમાં જાય છે. અને કર્મ અંદર કર્મણ વર્ગણાની જે પરમાણુની પર્યાય છે એને કર્મ કર્મ કહેવામાં આવે છે. નો એટલે દૂર ના, જરા એમ દૂર ના, આછું કર્મ. અલ્પત્વ સૂચક છે, કર્મ નું અલ્પત્વ બતાવું છે. સ્થૂળ પર્યાય છે ને, એટલે સૂક્ષ્મ પર્યાય છે, એટલે જ્ઞાનમાં સીધા ના જણાય. ભાવ કર્મ એટલે જીવના વિભાવ પરિણામો, એ ભાવ કર્મ. જીવનું મૂળ સ્વરૂપ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ થી રહિત છે. નમ સમય સારાય, જે આપણે મંગળી કરીએ છીએ, એ સમયસાર નું સ્વરૂપ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ થી રહિત છે. એને હું નમસ્કાર કરું છું, ત્યાં હું નમું છું, ત્યાં હું ઢળું છું, કે જેથી એની સ્વાનુભૂતિ પ્રકાશિત થાય છે. એમ કેવું છે પછી ને સ્વભાવની વાત દીધી. ચૈતન્ય સ્વભાવ રૂપ છે, અનંત ભાવ રૂપ છે અને સ્વપર પ્રકાશક છે. સર્વ ભાવાંતર છે દેહમાં, અન્ય સર્વ દ્રવ્ય ભાવોનું પણ એ પ્રકાશનાર છે. થાય પણ ખરું અને પડે પણ ખરું, કેમ કે ક્ષુક્ષમ છે ને, એમાં પડવાનો સંભવ છે. ક્ષુક્ષમ દરેક કાળમાં પડે. ઉપશમ છે એ તો અંતર્મૂર્તનું છે, પછી ક્ષોપશમમાં આવે અને ક્ષાયકમાં, બે પ્રકારમાં આવે. એમાં ક્ષોપશમમાં તો પડવાનો સંભવ ખરો, પછી એને કાળ સાથે કઈ સંબંધ નથી, ગમે તે કાળમાં પડે. રુચિ બદલાઈ જાય એટલે પુરુષાર્થ બદલાઈ જાય. રુચિ આત્માની છૂટી જાય અને રાગની, પુણ્યની કે જળની રુચિ થઈ જાય પૂતગોળની, એટલે પુરુષાર્થ એ બાજુ ચાલવા મને, એટલે સમ્યક દર્શન છૂટી જાય. અનંત ગુણનો, અનંત ગુણો શુદ્ધ થઈને પરિણમે છે, એટલે અનંત ગુણનો રસ છે એમાં, અનુભવમાં. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી.
હા,
જીવે મુખ્યમાં મુખ્ય ત્યાંથી આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષા બોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્ર આદિ દોષો તો છૂટી જવા જોઈએ કે જેથી સત્સંગનો અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. હા, આ મુખ્યમાં મુખ્ય એમ કીધું. એમ કે સત્સંગ છે એનો અવર્ણવાદ બોલાય એ ક્યારે બને કે જીવ લૌકિક અવગુણમાં આવી જાય ત્યારે. કેમ કે બીજા બીજા જીવો એટલે લૌકિક જીવો છે, તો આ સત્સંગની અંદર તો લોકોત્તર ગુણ કેળવવાનો પ્રસંગ છે, લૌકિક ગુણ નહીં, સજ્જનતા આદિ જે લૌકિક ગુણ છે એનાથી આગળ જઈને લોકોત્તર ગુણ પ્રાપ્ત કરવાનો જે પ્રસંગ છે, એવા પ્રસંગમાં આવનારા જીવો લૌકિક અવગુણમાં ઊભા હોય ને બીજાને એનો અવર્ણવાદ બોલવાનો પ્રસંગ આવવો જોઈએ એવું તો બિલકુલ ન થવું જોઈએ એમ કહે છે. મુખ્યમાં મુખ્ય આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ખાસ કાળજી રાખવા જેવી છે. હમણાં જ ભાઈ વાત કરતા હતા, અમે લોકો બધા મુંબઈથી સંબિત શિખર યાત્રા કરવા ગયા હતા 50 જણા, તો એમાં 5 જણા રાત્રિ ભોજન નહોતા કરતા, 45 જણા રાત્રે સંબિત શિખરમાં જમતા હતા આપણા લોકો. 50 માંથી 45 રાત્રે જમતા હતા, 5 જણા અમે વહેલા જમી લેતા હતા, અને નો ટાઈમસર થયું હોય તો છોડી દેતા હતા. બાકી તો બધા જેમ મળવું બેન બનાવ્યું હોય તો જમે. જાત્રાએ જાય ને સંબિત શિખર જેવા તીર્થક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ઘરે શું સ્થિતિ હશે, ઘરે તો કોઈ જોવાય આમાં તો આવતું નથી, એવી પરિસ્થિતિ થાય છે. પછી લોકોને અવર્ણવાદ બોલવાનો પ્રસંગ આવે છે, આવું બને છે. અનુભવ ધ્યાન દશામાં થાય છે, પણ એ સહજ જે ખેંચાણ અંદરના સ્વભાવના ખેંચાણથી એકાગ્રતા થયેલું એવું ધ્યાન. બાકી જે ધ્યાનના કૃત્રિમ પ્રયોગો લોકો કરે છે કરાવે છે એમાં કાંઈ અનુભવ થાય એ વાતમાં કાંઈ માલ. સહજ સુખ ભંડારમાં એકાગ્રતા ખેંચાણથી ને થઈ જાય ઉપયોગને એ ધ્યાનમાં અનુભવ થાય. બાકી તો ધ્યાનના નામે આજે ઘણી વાતો ચાલે છે, એ ધ્યાન આત્મ ધ્યાન નથી. આત્મામાં એકાગ્રતા રૂપ ધ્યાનને ધર્મ ધ્યાન કહે છે, બાકી બધા આર્ત ધ્યાનમાં જાય છે. આત્મામાં એકાગ્રતા ન હોય તો ભલે ગમે ત્યાં એકાગ્રતા થઈ હોય તો પણ એ આર્ત ધ્યાનમાં જાય છે, એ ધર્મ ધ્યાનમાં આવતું નથી. આ બધા પ્રયોગ કરે છે ધ્યાનના યોગના, એ બધા આર્ત ધ્યાનના પ્રકારો છે, ધર્મ ધ્યાનનો પ્રકાર નથી. હા, એ વાત જ નથી ને, ક્યાંથી હોય પણ વિષય જ નથી એ લોકોની પાસે તો કેવી રીતે હોય. પછી કે અહીંયા એકાગ્ર થાવ, અહીંયા એકાગ્ર થાવ, પછી અહીંયા એકાગ્ર થાવ, પછી અહીં સુધી એકાગ્ર થઈ જાવ. 7 એના સ્થાન લે છે એ લોકો, 7 ઠેકાણા લીધા છે. ચોપડી તો વાંચી હોય ને પછી આપણે કે બધા હું અંદર ગોટા વાળે છે. એમાં શું છે કે કદાગ્ર દોષ એવો છે કે નાની મોટી વાતનો, અપ્રયોજનભૂત વાતનો, સંપ્રદાય બુદ્ધિનો જે બધો આગ્રહ છે એ બધો કદાગ્રહમાં જાય છે. શું સંપ્રદાય બુદ્ધિમાં સંપ્રદાયનો આગ્રહ કદાગ્રહ છે,
એ સિવાય જેટલા અપ્રયોજનભૂત વિષય વ્યવહારના કાર્યોમાં હોય એમાં આગ્રહ પકડી રાખે, ત્યારે એ બધો કદાગ્રહ કહેવાય. શું? નકામો આગ્રહ, તે કદાગ્રહ. શું? વ્યવસ્થા સંબંધીમાં પણ શું કે જેને પોતાને કોઈ આત્મિક લાભ નુકસાન ન હોય, વ્યવહાર જે એવો હોય કે જેમાં ધાર્મિક અવ્યવસ્થા થતી હોય તો જુદી વાત છે. તો જે અન્યાય કરતા હોય એને કદાગ્રહ કહેવાય. ન્યાય સંપન્નતામાં કઈ કદાગ્રહ નથી ગણાતો ધાર્મિક વ્યવસ્થામાં. મુખ્યપણે તો કદાગ્રહ શબ્દ છે એ સંપ્રદાય બુદ્ધિ મને વિશેષપણે રૂઢિવાચક તરીકે ગણાય છે.
સંપ્રદાય કદાગ્રહમાં તો ઘણો વિસ્તાર
છે. હા,
ઘણો બધા સંપ્રદાય કદાગ્રહમાં તો વિસ્તાર ઘણો છે.
પછી જેટલા પ્રકાર છે
એમાં તો ઘણા પ્રકાર.
હા, જેટલા પ્રકાર આવે એ બધા લઈ લેવા, બધા કદાગ્રહમાં જાય છે. પોતાનો આ જૂનો અભિપ્રાય છોડે નહીં. શું? દાખલા તરીકે અમુક વાત તો સાચી છે ને એની અંદર, કેમ કે ષડ દર્શન છે એ તો ભગવાનની વાણીમાંથી નીકળ્યા, એટલે કોઈ એક વાત તો બરાબર જ છે. એટલું તો સાચું ખરું ને, એટલું તો બરાબર ને અમારું, એટલું તો તમે સ્વીકાર કરો એમ કે એવું તો કદાગ્રહ કહેવાય. શું? અમારી વાત સાવ ખોટી નથી. કદાગ્રહ એવી રીતે થઈ જાય છે. એટલે દરેક સંપ્રદાય વાળા શું કે છે કે અમારામાં સત્ય છે, મૂળમાં તો અમારામાં સત્ય છે. શું? એટલે એ બીજું બધું કઈ ગડબડ વાળું હોય તો એને ગૌણ કરવા માટે આ એવું મુખ્ય કરે, એનું નામ કદાગ્રહ છે. એવો આગ્રહ, એનું નામ કદાગ્રહ છે. નિર્વિકલ્પ દશા છે. હા, વિચાર વિકલ્પ સહિત છે. એ વિચાર બિલકુલ છૂટી જાય છે. ઇન્દ્રિયોના નિગ્રહ નું ન હોવા પણ ઠીક, કુધર્મ નો આગ્રહ, માનસ લાગા, આત્મ પ્રશંસા ની
કામના,
કદાગ્રહ છે. કદાગ્રહ એ તો મધ્યસ્થ હોય જ નહીં, પણ ઇન્દ્રિય નિગ્રહનો અભાવ એટલે કે સ્વચ્છંદ પ્રવૃત્તિ, ઇન્દ્રિયોની સ્વચ્છંદ પ્રવૃત્તિ, જેમ આપણે કહ્યું ને કે યાત્રાએ જાય તો રાત્રે જમે, તો એ સ્વચ્છંદ પ્રવૃત્તિ થઈ ને તો એ અવનવાદ બોલવાનો પ્રસંગ આવે. બીજા જીવો એ બધા દોષ એવા સ્થૂળ છે કે બીજા જીવોને પણ અવર્ણવાદ બોલવાનો પ્રસંગ આવે. આપણે હૈદરાબાદમાં બધા આવ્યા હતા ત્યારે એ જ વાત થઈ હતી ને રાત્રે. આપણો સંઘ દક્ષિણમાંથી આવ્યો, અમે વહેલા ગયા હતા, મોટો હતો ખાતમુહૂર્ત વખતે, પછી તિરુપતિ ક્યાંક દર્શન કરવા રોકાઈ ગયેલા. રાત્રે 9-10 વાગે પહોંચ્યા. આમ ટેલિફોન ઉપર બધી વાત થઈ ગઈ, અમે જમવાના ટાઈમે પહોંચી જઈશું, રસોઈ બનાવી રાખજો. 100-200 માણસ હોય, 4-5 બસ હોય, એક બે માણસ હોય તો ઠીક છે કે ચલાવી લ્યો. 100-200 માણસની રસોઈ કરી હોય, એ 6 વાગે આવવાને બદલે 9 વાગે આવે, 10 વાગે આવે, પછી માંડે જમવા તો બધા. મોટા શહેરમાં તો દિગંબર સંપ્રદાય આ લોકોનું જે વસ્તી છે એ પણ એક અમુક માણસો હોય, ફંક્શન વખતે તો બધા માણસો હોય. બીજાને અવર્ણવાદ બોલવાનો પ્રસંગ થાય, જોવો આ લોકો જાત્રા એ બધા નીકળ્યા છે અને રાત્રે આવીને બધા મોડી રાતે ખાય છે. અમારે ટીકા કરવી પડે, બરાબર નથી થતું. આ મોટું મોટું નામ તો ગુરુદેવ નું છે. લોકો તો એવી રીતે વિચારે કે ગાંધી સ્વામી વાળા છે, એમ જ કે છે વ્યક્તિગત કોની આબરૂ છે, 200 જણા આવ્યા એમાં વ્યક્તિગત કોઈની આબરૂ છે? વ્યક્તિ તો મહાપુરુષ છે, મોટી આબરૂ તો નામ તો એમનું આપે છે. ખોટું થાય છે, સાચું કે તો ખરાબ લાગે, પણ હવે એવું છે. છૂટી મૂકી દેવી છે, પછી શું
થાય
છે? એક વાત ની કરી છે. સંસાર તો બંધન છે, પરતંત્રતા છે. પોતાને જે આત્મિક પ્રવૃત્તિ કરવી છે એમાં પ્રતિબંધ ઉભો થાય છે. બંધન રૂપ લાગ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ, મુખ્ય લક્ષણ છે. કેમ કે છૂટવું છે એને, મુમુક્ષુ એ છે કે જેને છૂટવું છે સંસાર કારાગ્રહ થી, જેને છૂટવું છે. આખી લાઈન ફેર છે. સંસારી જીવોને સંસારમાં જ્યાં પોતે છે એ સગવડ નું અનુકૂળતાનું સ્થાન દેખાય છે, અને મુમુક્ષુને કારાગ્રહ જેવું લાગે છે. ક્ષણે ક્ષણે લીધું છે. એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનો અત્યંત શિથિલપણું અને ઢીલાપણું છે, અને તે ટાળતા તેને અત્યંત વસમો લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. આપણે શું છે કે જીવને વૈરાગ્ય તો આવે છે, છતાં પણ શિથિલતા રહે છે. વૈરાગ્યમાં આસક્તિના પરિણામ ન હોય, નિરસ પરિણામ હોય દેહમાં, તો પણ પુરુષાર્થની શિથિલતા છે. એને મુશ્કેલ લાગે છે, અને એ શિથિલતા છે એ પ્રમાદ છે. અને પ્રમાદ વિશેષ અશુદ્ધિ આવવાનું કારણ થાય છે. એટલે ગમે તે પ્રકારે, એટલે તીવ્ર પુરુષાર્થ કરીને, એમ ગમે તે પ્રકારે એટલે પુરુષાર્થની તીવ્રતામાં આવીને એ ટાળવા યોગ્ય છે, એ શિથિલપણું છોડવા યોગ્ય છે, અને બળવાનપણે આત્મિક પુરુષાર્થ કરવા યોગ્ય છે. એમ પુરુષાર્થને પ્રેરણા આપે છે આ જગ્યાએ. એને બહાર નીકળવાનો કોઈ અવસર નથી. જેને બંધન રૂપ લાગે છે એનો ઉપાય શોધશે, એનો વિચાર એ કરશે, બીજા નહીં કરી શકે.
બિલકુલ
હા, એમાં મુખ્યપણે રાગ છે. આમ તો વિચારમાં જ્ઞાનનો પર્યાય છે ખરો, જ્ઞાન અને રાગના મિશ્ર પર્યાયને આમ વિચાર કહેવાય છે, પણ રાગનું પ્રધાન વિચાર. બહુ સરસ છે. આમ કરો, સત્પુરુષ નો યોગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી. ઠીક, દીવો મળે તો ઉજ્જવળ દુર્લભ છે. સત્પુરુષ એવો પ્રકાશ છે. સત્પુરુષ નું જે આત્મજ્ઞાન અનંત કાળે દુર્લભ છે. અને જે જ્ઞાનીઓ એમ કે છે કે આત્મજ્ઞાન અનંત કાળે દુર્લભ છે, કેમ કે અનંત કાળથી જીવને પ્રાપ્ત નથી થયું, એ જ આત્મજ્ઞાન સત્પુરુષ નો યોગ થયા પછી કાંઈ દુર્લભ નથી. પણ ક્યારે? કે સત્પુરુષ ને વિશે, તેના વચન ને વિશે, તે વચન ના આશય ને વિશે. પ્રીતિ ભક્તિ થાય નહી ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદયમાં આવવા યોગ્ય નથી. દર્શન ને આત્મજ્ઞાન તો ક્યાંથી થાય એમ કે છે. એને આત્માના હિતના હિતનો વિચારનો ઉદય નથી થયો એમ કીધું. બી કક્ષામાં વૈકો છે. જો સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રતિ ભક્તિ ન હોય, તેમના વચનો પ્રત્યે અત્યંત પ્રતિ ભક્તિ ન હોય એમ કે છે, અને એ વચનના આશય પ્રત્યે પ્રતિ ભક્તિ ન હોય ત્યાં સુધી, ત્યારે એને આત્મહિતનો વિચાર ઉગ્યો છે એમ સમજવું. અને એ જીવને આત્મજ્ઞાન થવાનો અવસર છે. લાગુ પડે છે એવી જે રહસ્યભૂત વચન અને વચન ને લાગુ કરવાની લિંક છે એને આશય કહે છે. એ વચન આત્મહિતમાં લાગુ કરવા માટે છે ને, એનો વિશેમાં બીજો શું ઉપયોગ છે? તો કેવી રીતે હું મારા આત્મહિતમાં એને લાગુ કરું, એવું જ એને સમજાય અને સત્પુરુષના વચનનો આશય સમજાણો, અને એ આશય સમજાય ત્યારે એને પ્રતિ ભક્તિ આવ્યા વિના પછી ઓગે ઓગે પ્રતિ ભક્તિ કરે એનો તો કઈ એટલો અર્થ નથી. તો અનંત વાર કરી શક્યો છે. પોતાને સાર્થક તો થાય ને, એનું સાર્થક પણ સંપૂર્ણ બંધાય એટલું છે. આત્મહિત તો થાય ને, એ વચન લાગુ ન કરી શકે તો આત્મહિત તો થાય નહીં. એ સિવાય એનો બીજો શું ઉપયોગ છે? તન બાંધુ એ કઈ ઉપયોગ કહેવાય? નિરર્થક થઈ ગયો ને એ તો. અને તે જીવને સત્પુરુષ નો યોગ થયો છે એમ પણ કહેવું કઠણ છે. ખરેખર તો યોગ અયોગ બરાબર છે. અને એવું ખરેખર તે જીવને ભાસ્યું છે કે મને સત્પુરુષ નો યોગ થયો છે એમ પણ કહેવું કઠણ છે. આમ છે ને, સાચી વાત છે. સત્પુરુષ મળ્યા એટલે આત્મા ને પરમ કલ્યાણ નો યોગ મળ્યો. એટલું વજન પડવું જોઈએ તો જ એને બધો ઉદય ગૌણ થાય, નહીતર આ સંસારના પાપના પોટલાની મુખ્યતા છૂટે એવું નથી. છે તો એકદમ પાપના પોટલા, પણ એની મુખ્યતા છૂટે એવું નથી. પછી આખો જોગ પર્યાય ખાઈને બીજી દીધો. એને એમ પાછું કે અનંત કાળે જેવી તક ન મળે એવી તક મળી છે, હવે હવે આ તક ગુમાવી નથી. એટલે વજન જુદું આવે. પછી ત્યાં આત્મા ટીંગાઈ જાય છે, એના પોતાના લાભ ની વાત છે ને, પોતાના હિત ની વાત છે, એટલે આત્મા ત્યાં ટીંગાઈ જાય છે. વિકલ્પ નું દુઃખ લાગ્યા પછી અનુભવ થાય. જ્યાં સુધી વિકલ્પ નું દુઃખ ન લાગે ત્યાં સુધી વિકલ્પમાં એટલો રસ પડે છે જીવને કે વિકલ્પ છૂટી શકતો નથી. વિકલ્પ છૂટે નહીં ત્યાં સુધી નિર્વિકલ્પ થાય નહીં, ત્યાં સુધી અનુભવ થાય નહીં. જીવ જો વંચના બુદ્ધિ એ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે છેતરામણી બુદ્ધિ, છેતરાઈ જાય છે, પોતે પોતાની બુદ્ધિમાં છેતરાઈ જાય છે. અર્થ કરશે વંચના બુદ્ધિનો. વંચના બુદ્ધિ એટલે સદગુરુ સત્સંગ સદગુરુ આદિ ને વિશે ખરા આત્મ ભાવે મહાત્મ બુદ્ધિ ઘટે. કેવું? ખરા આત્મ ભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તેવી મહાત્મ બુદ્ધિ નહીં, એ મહાત્મ બુદ્ધિનો અભાવ. આમ તો મહાત્મ કરે સત્સંગ અને સત્પુરુષ, પણ ખરા આત્મ ભાવે ન કરે. શું? ઉપર ઉપરથી કરે, ખરા આત્મ ભાવે નહીં. લાગે એવું પણ પરમેશ્વર બુદ્ધિ નથી થતી. ખરા આત્મ ભાવે થાય ને ત્યારે પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના રહે નહીં. પરમેશ્વર બુદ્ધિ આવે એટલે શું થાય કે એને દિવ્ય દ્વાર દિવ્ય મૂર્તિ દેહધારી દિવ્ય મૂર્તિ એને લાગે. એમાં 25 માં કહ્યું એને પરમાત્મા દેખાય, એને મારા માટે પરમાત્મા છે એમ દેખાય એને. અને જે આદર આવે એ ખરો આત્મભાવે આવે, બાકી પછી આવે બધું ઉપર ઉપરનો. અને એ તો એટલો સામે પુણ્યયોગ હોય છે, ખબર આવે તો પુણ્યયોગ હોય છે. જો આવે એ શરીર તો હવે આવે નહી, શરીર તો પરમાણુ ફરી ગયા બધા, એટલે હવે આવે તો બીજા શરીર આવે તો આ બધા ના પાડે. અમારે તો આ કૃપાળુ દેવ છે, બીજા ને ચાલે અમારે. પણ હું ઈચ્છું શરીર બદલાય કે છો કે ના, શ્રીમદ રાજચંદ્ર જે છે આ દેખાય ફોટામાં એવા જ હોય અમારે. આ હાલત છે, સંપ્રદાય બુદ્ધિ થઈ જાય છે. એટલે એમણે તો કહ્યું કે સત્પુરુષ, એમણે એમ ન કીધું કે આવો શરીરધારી હોય, સત્પુરુષ હોવો જોઈએ. કોઈ પણ સત્પુરુષ મળે તો સંપ્રદાય વાળા સ્વીકાર કરે નહીં. અમારે તો એ જે જેનું નામ લઈએ એ જ જોઈએ, અમારે તો બીજું અમારે ચાલે. એટલે ખરી મહાત્મા બુદ્ધિ છે જ નહીં, એ આત્મભાવે એને મહાત્મા બુદ્ધિ છે જ નહીં. એવું કેવું કે બધું ચાલે છે. ખરા આત્મભાવે મહાત્મા બુદ્ધિ ઘટે તે મહાત્મા બુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાન પણ જ વર્તા કર્યું છે અત્યાર સુધી, માટે તેની અલ્પજ્ઞતા ને લઘુતા વિચારીને અમહાત્મા બુદ્ધિ નહીં. પોતાને પોતાનું ઘણું નીચાપણું દેખાવું જોઈએ, ક્યાં સત્પુરુષ અને ક્યાં હું, ક્યાં પર્વત ને ક્યાં રાઈ નો દાણો, એટલું એને દેખાવું જોઈએ. જે સત્પુરુષ ના સમાગમ માં જે પોતાને દીનતા આવવી જોઈએ, પરમ વિનય આવવો જોઈએ, એ નથી એમ કે છે. એમનો મહિમા એટલો નથી અને એને કારણે અહીંયા એટલો વિનય નથી, દીનતા નથી, દીનપણું નથી. તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં અને એ પ્રકારે પરિણમન થવું નહીં, તે પણ વંચના બુદ્ધિ છે. હવે કેવી રીતે છેતરાય છે, આપણે બહુ સીધી સાદી વાત કરીએ. આપણે તો ગુરુદેવ નો ઘણો મહિમા કરીએ છીએ, એ વંચના બુદ્ધિ છે. જેટલું મહાત્મા આવવું જોઈએ પરમેશ્વર તુલ્ય એટલું મહાત્મા ન આવે, વંચના બુદ્ધિ છે. સામાન્ય વાત કરીએ, આપણે તો બધા પ્રસંગો બની ગયા છે કે ગુરુદેવ નું પણ અપમાન થઈ જાય છે. જો પોતાનું અપમાન થાય ને તો વર્ષો સુધી માણસ નથી બનતા, એટલો ડંખ રાખે આ મારો અપમાન કરે, પ્રસંગે ને મૂકે નહી, છોડે નહી. આપણે શું કરીએ, ક્યાં પરિણામ બગાડવા આવે, એનું થાય તો કેવા પરિણામ બગડી જાય એ વિચારવા જેવું. કેવી રીતે માતમ કરે છે જોવાની કમી છે, એવું કહેવા માત્ર છે માતમ કરે છે. એ વંચના આમાં છેતરાઈ જાય છે, આનું નામ વંચના બુદ્ધિ, કે પોતાને ખબર નથી પડતી હું કેવી રીતે છેતરાઉં છું. જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવ પરિભ્રમણ થી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. આવી પરમ પુરુષ એને કહેવાય, એ એટલા માટે જે સમય દ્રષ્ટિનું વર્ણન કર્યું છે બનારસી દાસ જી, કીચ શોકર ન કજાને નીચ સો નરે સપદ, નીચ શ્રી મિતા એ ગુરુ ભાઈ જે શ્રી ગારસી, એ મોટો સમય દ્રષ્ટિનું વર્ણન છે. પરમ પુરુષ દશા વર્ણન શું લખ્યું છે, એક એક શબ્દ ની પાછળ એનો અભિપ્રાય શું છે. પરમ પુરુષ દશામાં સુભાગભાઈ ના છેલ્લા પુત્રો જે લખ્યા ને, ત્રણ પુત્રો, એ ત્રણ પુત્રો માં એમણે આ દશાનું વર્ણન બનારસીદાસજી ના પદ ટાંકીને લખ્યું છે, એને પરમ પુરુષ દશા વર્ણન લખ્યું છે. સમય દ્રષ્ટિ ની દશા પરમ પુરુષ કેમ કહ્યા એમને, એ સુભાગભાઈ એમને પરમ પુરુષ તરીકે જોતા હતા. જ્ઞાની ને કઈ નજરે જોવા એ જ્યાં સુધી એને ન ભાસે. એટલે તો ગુરુદેવ એમ કહ્યું કે આ જીન વાણી છે, આ જન્મસ્થ પુરુષ ની વાણી નથી, આ બેનશ્રેની વાણી નથી, આ જીન વાણી છે. કેમ કહ્યું જીનવાણી? કેમ કહ્યું જીનવાણી? તો ધીમે ધ્વનિ ને કહેવાય. તો કે આ ધીમે ધ્વનિ જ છે. એટલે ધીમે ધ્વનિ શું કરવા? ધીમે ધ્વનિ પણ બોલ્યા છે. દિવ્ય ધ્વનિ છે, સાહસ તો છે જ. એ આ જીનવાણી છે ને આ દિવ્ય ધ્વનિ છે એમ કહ્યું છે. એમ લાગવું જોઈએ, ફીલ થવું જોઈએ, નહીતર વંચના બુદ્ધિ છે. લાગે નહીં તો એ મહિમા કરે તો પણ છેતરાય છે. વંચના બુદ્ધિ એ પ્રવર્તે છે, પોતાની જાતને પોતે છેતરે છે. એ છેતરાય ત્યાં ખબર પડે નહીં. વધારે લક્ષ તો પ્રથમ સૌથી પહેલા વધારે લક્ષ તો જીવને આ થાય. જો આ લક્ષ થાય સૌથી પ્રથમ, તો પછી સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ છે જે સિદ્ધ થવા સંભવે છે. જો આ લક્ષ ન થાય તો શાસ્ત્ર વાસ્ત્રનું બધું સમજવા જેવી વાત છે. ભલે સમજો હોય તો પણ એ બધી સમજવા જેવી વાત છે. પહેલું આ થવું જોઈએ એમ કે છે. અજાણપણે કરે એ ક્ષમ્ય છે, જાણીને કરે તે અક્ષમ્ય છે. પ્રભુદેવ જે આ બધી વાત ખુલ્લી કરી, પછી જે કરે છે એ જાણીને કરે છે એ અક્ષમ્ય છે. આ બધું ઉપેક્ષા કરેલી, 4 વર્ષમાં એમનો ગ્રંથ બહાર પડ્યો. ત્યારે ગળે કસાયેલો કદાગ્ર, ત્યારે ગળે એટલો પશ્ચાતાપ થાય. ચૂકી ગયા હોય ત્યારે ખાલી રેડ્યો એમ નથી કીધું, માથું પછાડ્યું છે ભીત સાથે. સાંભળેલી અફવાઓ, આ તો હવે રાયચંદભાઈ કવિ છે, પોતાને 25માં તીર્થંકર કેવડાવે છે, અત્યારે જમદગ્નિ માટે અફવાઓ ચલાવે છે.
અને આ બધા દુકાને બે બૈરા છોકરા હોય, આ બધા જ્ઞાની કઈ આવા હતા હશે એમ કરીને એ રીતે લોકો સમીપ ન જાય, આવી બધી વાતો ઉડાડે એટલે દૂર રહી જાય લોકો. તમે આવું બધું સાંભળેલું ને દૂર થઈ ગયા કે એમ કહેતા હતા. આ બધી વાતો સાંભળેલી પરિચય કરવા નજીક જ ન ગયા એમ કે પુસ્તક વાંચ્યું ગજબ થઈ ગયા. એમ વાત છે, જીવને ભૂલ થવાની બહુ સંભાવના છે. ઘણો અત્યંત જાગૃતિ નો આભાર છે, ઘણો ગંભીર વિષય છે. એટલી ગંભીરતા ન આવે ત્યાં સુધી
ઊંઘે વંચના બુદ્ધિ એ બધી ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ જાય અને આયુષ થઈ જાય. નાનીના ઉપકાર નું મૂલ્ય કેવી રીતે થાય, જેમના વચનો સમાજ ને મળે છે એ સમાજ તો ઉપકાર થી એટલો દબાયેલો છે, એનું મૂલ્ય જ ન થાય, કોઈ એનું મૂલ્ય ન થાય. હું તો શું વાત નીકળી હતી હીરા થી બધામાં, તો ઠીક છે જેટલું થાય એટલું ઓછું છે, એનું મૂલ્ય કેવી રીતે થાય કે હીરા થી એનું મૂલ્ય થોડું થાય, સોના ચાંદી કે હીરા થી કે પૈસા થી એનું મૂલ્ય થોડું થાય.